તારીખ 1-10-1990 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 51
અવલોકન કરવાનું છે ને, અવલોકન કરીને એને તોડવા
તોડવાનો ઉપાય એકમાત્ર સુવિચાર
વધારે બોલવાનું.
પરિવાર કે બીજું કરતા પરિગ્રહ આવે છે વધારે.
બુદ્ધિ કેવી રીતે આપે છે એ વિચારવાનું છે. ત્યારે આપણો એમ કે સુખ આત્મામાં છે, તો પછી એ સુખ બુદ્ધિ એમના હોય પોતે કરતા બુદ્ધિ કેમ થઈ આપણી સમજણને આ પ્રકારના લાગુ કરવામાં આવે વાંધો નથી. સમજણ ક્યાં અધર રહેશે પરિણામ બીજી રીતે ચાલે. તથા સમજણ મેળા ચક્કી ઉદૃષ્ટ માનતી છે. મને એક નથી કહેતા હાનિકારક હોવાથી ઉત્કૃષ્ટ વિમાન સંબંધે જિજ્ઞાસા એ મિથ્યા છે કે અને તે ગ્રહિત છે કે સ્વરૂપને અબોધ દશામાં જીવને કરવાનું પ્રસંગમાં ટીકાપણું થઈ અભિલાષાનું ચીકણા પરિણામ થાય છે. અભિલાષા પદાર્થની અભિલાષા અને પ્રાપ્તિની અભિલાષા અને આવી અભિલાષા તે વિચારનું પરિણામ છે અને તે અગ્રણી છે. આ તુલના જીવને અનાવી છે.
કોઈ પણ પ્રયોગ ને વિલાસર તો વર્તમાનમાં જીવ કરે છે.
પણ એ કઈ વિકલ્પ કરે છે ત્યારે નવું કરે છે એવું કરવાનું કરવો ચાલે છે અથવા એ જાતની બુદ્ધિ અનાદિથી અકારણપણે ચાલી આવે છે. અને અનાદિથી સ્વરૂપની અબોધ દશા સ્વરૂપ કેવું છે એનો બોધ તો અનાદિથી નથી માટે
અભિલાષા સ્વયં ચીકણા પરિણામ તો છે. અભિલાષા સ્વયં એક ચીકણા પરિણામ છે.
ચીકણા પરિણામ થાય બુદ્ધિ એ જે અભિલાષા આગળના જેમ જેમ પરિણામો ચાલે છે તેમ તેમ એ ચિકાસ પણ ઘટે છે. દર્શન મન બંધ થાય છે ચિકાસ પણ ઘટે છે. નાન દિશામાં જે છે લુખાશ હોય છે એ તો ફરક પડી જાય
સ્ટેજ ધીરે છે.
એ તો પોલિટિક
પોલિટિક તમે ભાઈ
આમ તો લગભગ એ આગળનો પ્રશ્ન આ પ્રશ્ન
ઠીક છે.
પદાર્થની અભિલાષા પ્રશ્ન એ ઉઠ્યો ત્યાં તો રસ તૂટે કેવી રીતે એ પ્રશ્ન છે. આ પ્રશ્ન મુખ્યત્વ અગ્રહી છે બરાબર એ પ્રશ્ન અગ્રહી છે. શાસ્ત્ર ધ્યેયની મુખ્યતામાં પરમ તત્વની ભૂમિકા ન થઈ જાય એ વિશે માની નથી લખું. શાસ્ત્ર અધ્યયનનો જે રાગ છે પ્રશ્ન તો એ જાત નથી
ને
કે શાસ્ત્ર અધ્યયનનો જે રાગ છે શાસ્ત્ર પોતે અન્ય દ્રવ્ય છે. અન્ય દ્રવ્ય તરફના વરણવાળો જે ઉપયોગ છે એવો વિશેષ પણ એવો ઉપયોગ રાખવાનો જે રાગ અથવા અભિપ્રાય છે તો એ પરમ તત્વને અથવા નિજ તત્વને પરમ તત્વ રૂપને નિજ તત્વ છે એને ગૌણ થવાનો ત્યાં પ્રસંગ ઉત્પન્ન થાય છે.
જી
શબ્દશાસ્ત્રનો વિસ્તાર ઘણો છે. શું છે કે જે શબ્દ વિસ્તાર છે એના ઉપર જે ઘણું વાંચવું ઘણું અધ્યયન ઘણું વાંચવું શબ્દશાસ્ત્રનો વિસ્તાર ઘણો છે તેની સામે વર્તમાન આયુનો સમય ઘણો અલ્પ છે પણ ઘણો ઓછો છે થોડો છે બરાબર છે પ્રમાણ પણ
ઓછો
મળી શંખશાસ્ત્ર થી કઈ લાભ થતો નથી. શાસ્ત્ર છે એ શબ્દ છે, શબ્દમાં કઈ જ્ઞાન નથી, એનાથી કઈ લાભ છે? કેમ કે ત્યાં તો પરલક્ષી ઉપયોગ પણ કામ કરે છે. અધ્યયન નો વિષય છે, શાસ્ત્ર અધ્યયન નું જે આ પ્રકરણ છે ત્યાં જ્ઞાન સ્વલક્ષી છે કે જ્ઞાન પરલક્ષી છે? આ વાત બરાબર વિચારી રહી છે. સ્વલક્ષી અધ્યયન છે, એમાં શબ્દના નિમિત્તે સ્વ ઉપર ઉપયોગનો લક્ષ્ય જાય છે. એટલે એનો જે વિષય છે શાસ્ત્રની અંદર જ્ઞાનભાઈ પોતાનો વિષય આવે છે ત્યારે વાચ્ય પોતાનું પકડાય છે, જ્યારે પરલક્ષ જ્ઞાનમાં એ પરિસ્થિતિ ઉભી નથી થતી. છે બંને અધ્યયન, શાસ્ત્રનું અધ્યયન તો બંને અધ્યયન કહેવાય, પણ અધ્યયન અધ્યયનમાં ઉત્તર દક્ષિણનો ફરક છે. શાસ્ત્ર થી કઈ લાભ નથી થતો, તેથી સમય નો વ્યય પ્રયોજનભૂત તત્વના પરિણામ પ્રયોજનભૂત તત્વમાં પરિણામો લાગે એમ થવા લીધી છે. અર્થાત શાસ્ત્ર અધ્યયનની મુખ્યતામાં પરમ તત્વ અથવા નિજ તત્વ ગૌણ થઈ ન જાય, તે ખાસ જે પણ મનુષ્યો શાસ્ત્ર અધ્યયન કરતા હોય તેને લક્ષમાં રાખવા જોઈએ છે. અથવા કોઈ સંક્ષેપમાં એક વિષય એ છે કે અધ્યયન જે કાંઈ થાય તે સ્વલક્ષી જ થવું જોઈએ. જે શબ્દ વિસ્તાર છે એના ઉપર નહીં જવાય, પણ શું ફરક પડે છે અધ્યયન અંદર પ્રકાશ પણ બદલાઈ જશે. કે જે આત્મરસનો વિષય છે જે શબ્દોમાં આત્મરસ વધે એવા પ્રકારનું નિમિત્તત્વ છે એ શબ્દો ઉપરથી આત્મરસનો પ્રત્યે આવી જશે, એટલે વિસ્તારમાં જતો તથ્ય. અને આત્મિક જે વિષય છે એના ઊંડાણમાં જશે. જ્ઞાન છે શાસ્ત્ર સંબંધિત જે જ્ઞાન છે એમાં વિસ્તારવાળું જ્ઞાન અને ઊંડાણવાળું જ્ઞાન એમ ડેફિનેટલી આપણે જો વિચારીએ તો અહીંયા જ્ઞાનના ઊંડાણની સાર્થકતા છે, વિસ્તારની એટલી સાર્થકતા નથી. જોકે બાહ્ય દ્રષ્ટિવાળા જેવું ને વિસ્તારવાળા જ્ઞાનનો મહિમા આવે છે, ઊંડાણવાળા જ્ઞાનને તે નથી સમજી શકતા. એટલે જો કોઈ વિસ્તારવાળા જ્ઞાનવાળો જો એને કાંઈ સંયોગ થાય જ્ઞાનવાળાનો તો એને કંઈ બહુ ઘણું જ્ઞાન છે, ઘણું જ્ઞાન છે એમ લાગે મહિમા આવે. ખરેખર અધ્યાત્મ તત્વ તો ઊંડાણનો વિષય છે. એટલું જ નહીં, શાસ્ત્ર અધ્યયન કરીને વિકલ્પ વધારવા નથી, ઉલટાના જેટલા વિકલ્પ છે એને સંક્ષેપ કરીને શાંત કરવા છે. અધ્યયનમાં તો વિકલ્પ છે, શાસ્ત્રવાદનો પ્રયોજન શું છે? વિકલ્પ વધારવો કે વિકલ્પ ઘટાડવો? તો પ્રયોજનને અનુલક્ષીને અધ્યયન થવું જોઈએ. પ્રયોજન છે વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી યોગ્ય છે કે સીધી સાબિત છે કે યોગ્ય નથી?
લક્ષ્ય જો શાસ્ત્ર નું અધ્યયન થાય તો જ ઉપયોગ નામ
જાય. અને તો એ જે વાચ્ય એવું જે પરમ તત્વ છે, જે શબ્દોનું વાંચે એવું જે પરમ તત્વ છે એનો રસ આવે, એટલે કે આત્મરસ કહેવાય. નહીંતર પેલો શબ્દરસ કહેવાય. એક ચૈતન્ય રસ છે, એક જળનો રસ છે. પછી શૈલી બહુ સારી હોય, શબ્દ ભંડોળો ઘણો હોય, એનો ચાર આવે તો નુકસાન થાય.
આમાં લક્ષ પૂર્વક જે સાસુ સાચા થાય પોતાની નજીક જવા માટે
દક્ષિણ નો જ થયેલ છે. કહેવાય બંને શાસ્ત્ર અધ્યયન બહુ મોટો અંતર છે. જે મનુષ્ય જેવું શાસ્ત્ર અધ્યયન કરે છે એને આ વિષયની સ્પષ્ટ પોતાની સમજ હોવી જોઈએ. જેમ બીજા ક્રિયાકાંડીઓ ને બીજી પ્રવૃત્તિ ક્રિયાકાંડ ની વધી જાય છે તો આ એક ક્રિયાકાંડ જ થઈ જવાનું, બીજું કઈ નહીં થવાનું. શાસ્ત્ર નું અધ્યયન કરવું એ ક્રિયાકાંડ થશે, બીજું કઈ નહીં થાય. એમ શાસ્ત્ર પણ એમ જ કહે છે, જે શાસ્ત્ર છે એ પણ એમ જ કહે છે કે તું શાસ્ત્ર અધ્યયન ના ક્રિયાકાંડ માં નહીં આવી. એમ શાસ્ત્ર પોતે પણ એમ કહે છે, એમ આગમ એમ કહે છે કે આગમ પ્રમાણ કરતા અનુભવ પ્રમાણ બળવાન છે. એમ આગમ પોતે જ એમ કહે છે ને એ જ આગમ નું ખરું પ્રમાણ છે, એમ જ એક વાત છે. આગમ ઓથેન્ટિક કહેવાય છે, આગમ નું કોઈ પ્રમાણ આપે બહુ આ આગમ આગમ પોતે એમ કે છે કે અનુભવ પ્રમાણ છે એ વધારે બળવાન પ્રમાણ છે આવા આગમના આધારના પ્રમાણ કરતા પણ એમ આગમ પોતે જ કે છે.
પોતાનું અધ્યયન સ્વરક્ષિત છે એ પારખ છે એને માપવા માટે તપાસ કરવા માટે કેવી રીતે નિર્ણય કરવો કે આપણે ભૂલતો નથી થતી ને
અધ્યયન હોય આવે છે બરાબર છે, તો એને સંબંધ કોને સાથે પ્રયોજન સાથે જ્યાં પ્રયોજનભૂત વિષય આવે છે ત્યાં જો જીવનું ધ્યાન ન ખેંચાય અને ઉપર ખેંચાઈ ગયો જાય અપ્રયોજન ભૂત વિષય ચાલતો હોય ત્યારે રસ આવે. એ પણ પરલક્ષી અધ્યયન નો લક્ષણ છે, પ્રયોજન સાથે સીધો સંબંધ પ્રયોજન થાય. મારો પ્રયોજન કેટલો, મારું પ્રયોજન ક્યાં,
વર્તમાન સ્ટેજમાં
અમુક પ્રકારનો દોષ થવાનો પોતાથી વિશેષ બનતો હોય
જે
એક પ્રકારનો દોષ થયા કરતો
હોય
એ દોષને તારા સંબંધની અંદર પોતે સંદર્ભમાં સ્પષ્ટ ન હોય. આ એક દ્રષ્ટાંત પોતે સ્પષ્ટ ન હોય અને એને એને સહેજે સહેજે દોષ થતો હોય. એમ કોઈ વાત આવે શાસ્ત્રમાં કે એ દોષ કરવા માટેનો બહુ સરસ એની અંદર ઉપદેશ હોય, એને ચોંટ લાગે છે જો સોલક છે અગ્નિ હોય તો સીધી ચોંટ લાગે આ છે મારા કામે આવી ગયા છે જો પરલક્ષ ઉપર ડિઝાઇન પેલી ચાલુ રહીને આ એક દ્રષ્ટાંત છે એવી રીતે જે પોતાના પ્રયોજન વિશે સૂક્ષ્મ અને તીક્ષણ ઉપયોગમાન છે એવા મોક્ષને એ અધ્યયન સ્વલક્ષ ચાલે છે અને નહીં તો પરલક્ષ અધ્યયન ચાલે છે બહુ વિચારણીય પ્રશ્ન છે જેટલા પરખા આવ્યા નથી વિચારવાના સુધી એટલા વિચારવા જેવા છે કેમ કે આપણે શાસ્ત્ર જીવનો પ્રકાર ચાલે છે બીજી ક્રિયાકાંડમાં બહુ નથી આપણે આ ક્રિયામાં વિશેષપણે છીએ માટે આપણને એ લાગતો ઉલસતો પ્રશ્ન છે
મારામાં જે દોષ હોય જે ભૂમિકામાં હું છું કે મારા બધા દોષ છે તો આ દોષની જ્યાં ચર્ચા થતી હોય જાણકારી જાણકારી મારી ભૂમિકાથી આગળની વાત છે તો આ તો શાસ્ત્ર નો આ દ્રષ્ટિથી વિચાર કરીએ વાંચવા માટે કયું શાસ્ત્ર વાંચવું કેવી રીતે વાંચવું તમે તો ઘણો ભાગ તો જાણકારી પ્રયોજન ની વાત તો બહુ ઓછી ઠેકાણે ગોતવામાં નીકળવામાં આવશે
એનો શું અર્થ શું થયો જે સ્વલક્ષી અધ્યયન વાળો જીવ છે એમાંથી એ શોધતો હોય છે કે આનો વાત તો ઘણા ઉપદેશ નહીં આવે છે ઘણો બોધ છે આખી તો બોધથી ભરેલા છે તો વાતો તો ઘણી આવે છે પણ મારા કામ નથી જ કઈ આવે છે એ શોધતો હોય છે એટલે એને નજરવાદ નથી જતી એ વાત એટલા માટે એને પોતાના ઓવરસાઈટ પૂછે છે એને તો ઓવરસાઈટ જાય કેમ કે ઘણી વાતો છે એમાં કઈ ક્યાં વાત પોતાના પ્રયોજનને છુપાઈ ગઈ પડી છે એને ખ્યાલ નથી આવે એને એમ લાગશે કે ઘણું વાંચું ઘણું સારું સારું વાંચું અને વાંચવું ગમ્યું અને આવું મારે વાંચવું જોઈએ એને કઈ ખબર નહીં પડે કે આમાં ક્યાં ગડબડ છે અંદરમાં ગડબડ ક્યાં આવી ગઈ એ કઈ એને ખબર નહીં પડે કેમ કે વાતો બધી સારી સારી છે બોધ તો સારો જ છે બધો બોધ સારો છે કયો બોધ ખરાબ છે બોધ તો કોઈ ખરાબ નથી ઉપદેશ તો સારો જ એમ હશે પણ મારું શું અને મારે શું જે લક્ષમાં લેવાની છે શાસ્ત્ર પણ કેવી રીતે વાંચવું એ સત્સંગ વગર ખબર પડે એવું નથી વારંવાર પરમદેવ કે છે એ સત્સંગથી બહુ લાભ થાય છે એનો અર્થ થાય છે એ શાસ્ત્ર કેમ વાંચવું ત્યારે સત્સંગમાં કોનો કરવો ને કોનો ન કરવો ખેર સુધીની વાત સત્સંગમાં આવશે ક્યાંય ડૂબે નહીં અને ડૂબવાને બધી જગ્યાએથી બચી જાય સત્સંગ ઉપકારે
દાખલા તરીકે આ સ્વલક્ષ ની વાત છે આજ પહેલા નથી ઉચ્ચારમાં આવી ગયું આ સ્વલક્ષ નું આ માપદંડ છે આ માપદંડ છે આ પહેલા ખ્યાલ નથી આવ્યો સ્વરક્ષ તો અનેક વાર શબ્દ આવે સ્વરક્ષ એટલે શું
નિહિત નો લક્ષ્ય તે સ્વરક્ષ છે નિહિતના લક્ષ્ય નો અભાવ તે બધો પર લક્ષ છે જેટલો હોય તે
છે
મોટી મોટી વાતો લીધી છે
હું જેટલી વાત લક્ષ્ય
પોતાના જીવને જ્યાં જ્યાં સંબોધન મળતા હોય ઉપદેશ બોધ તરીકે ભગવંત આરામ એ શાસ્ત્રો જતા કરે છે.
અનેક વિવિધ પ્રકારની અયોગ્યતા વાળા ને બોધ મળે એવા ઘણા ભૂમિક સમષ્ટિગત જે ઉપદેશ નો પ્રકાર છે તે ગ્રંથ રચના વિશે છે. સમાજ ની અંદર શાસન ની અંદર અનેક જાતના જીવો હોય છે, એક જાતનું તો કઈ હોય તો બધાને ઉપયોગી થાય એવું લખાણ વિચક્ષણતાથી જયારે રચના કરવામાં આવે છે એમના શાસ્ત્ર રચના પાછળની કુશળતા હોય છે. પણ અધ્યયન કરવા વાળાની બીજી વાત છે, રચવા વાળાની વાત બીજી છે. રચવા વાળા તો ઉપર બેઠા છે એટલે નીચે વાળાને બધાને જોવે છે કે કોણ કેટલા પગથિયા ચડ્યું છે, કોણ કોને કેટલા પગથિયા બાકી છે, એ તો બધી રીતે વાત કરે છે. વાંચવાવાળાને જરા વધારે કાળજી રાખવી પડે છે કે મારું કયું પગે છે, હું કયા પગે છે ઉભો છું, આમાંથી નીકળે છે ને કઈ જગ્યાએથી નીકળે છે. એટલે સામાન્ય રીતે એવું નથી બનતું કે મને આ શાસ્ત્ર કેવી રીતે ઉપયોગી છે એમ નથી બોલતું, પણ કોઈ પણ શાસ્ત્ર માંથી મને શું ઉપયોગી છે એ એટલું ખેંચવું પડે છે, બરાબર એટલું જોયું તારવું પડે છે. એવી રીતે સ્વલક્ષણ વિસ્તાર વધતા વધતા સહેજે વિદ્વાન ને પંડિત થઈ જવાય છે, શાસ્ત્રી થઈ જવાય છે, સાક્ષર થઈ જવાય છે, વિદ્વાન પંડિત થઈ જવાય. લોકો પર ઇમ્પ્રેશન પણ સારી પડે, જેટલો વિશાળતા વાળો નોલેજ હોય ને તો લોકો ઉપર ઇમ્પ્રેશન પણ ઘણું પડે, પણ એ ઇમ્પ્રેશન કરવાની જે વૃત્તિ છે એ લોકસંગમાં જાય છે એ ખબર નથી ને ત્યાં પાછી ઝેર ખાવાની વાત છે. પાછી લોકસંગનું ઝેર પાછું કાળકોટ ઝેર પાછું જે સામે આવે છે
પોતાનું લક્ષ તૂટી ગયો
કેવી રીતે શાસ્ત્ર વાંચવું અથવા કેવી રીતે શાસ્ત્ર સાંભળવું, શાસ્ત્ર માટે જે સભામાં આવેલા તો સમષ્ટિગત વાત આવવાની છે, એમાં પણ વ્યક્તિગત વાત નહીં આવે. શાસ્ત્ર પણ સમષ્ટિગત પણ લખાયું છે અને સામે સંપૂર્ણ સમાજનો છે, સભાનો છે. એક વ્યક્તિગત સમાગમની અંદર જ આ પ્રશ્નો સત્સંગમાં વધારે ફાયદાકારક થાય છે, એની અંદર જીવ પોતાનો પ્રશ્ન ઊભો કરે છે અને પોતાનો પ્રશ્ન સમાધાન થાય છે, ત્યારે ઓ લોકો બધામાંથી ખેંચવું પડે છે, મારે શું લાગવું પડે છે. ત્યાર સુધી હું કેવી રીતે શાસ્ત્ર વાંચું અને અત્યારે પણ હું કેવી રીતે
વાંચું છું.
ચાલતા પોતાના કાર્યને તપાસે જે રીતે વંચાતું હોય અનુભવને પણ તપાસે પોતાની લાઈન ઠીક કરે.
તો બહુ સરળ વાત હતી કે પોતાના દોષનું સત્પુરુષ નિવેદન કરે તો પોતાના જે જે દોષ હોય એનું સત્પુરુષ નિવેદન કરે તો સત્પુરુષ પાસે એનો ઉપાય બતાવી દે કે પ્રથમ શાસ્ત્ર તો વાંચ, પ્રથમ અધ્યાય તો વાંચ, એનો માથાકૂટ ઘણી ઓછી થઈ જાય.
એમ પણ થાય એથી વધારે તો ફાયદો થાય. એવા દોષનો ઈલાજ એ જે બતાવે એ સત્પુરુષના મુખેથી આગળ નીકળ્યું એના માટે સિદ્ધ રૂપે બીજો આગળ ખુલે ને વાંચે ટ્રીગરની વાત કરી એ વખતે એને જે કાંઈ મળી જાય કે આનો ઉપાય તો આમ છે એ સત્પુરુષના શ્રીમુખેથી જ આગળ નીકળી ગયો. એ જ એને માટે પરમાગમ છે, આગમનું પણ પરમાગમ છે, પરમાગમ છે. લાભ જ કોઈ એનો કોઈ પણ ઓલ્ટરનેટિવ નથી.
ખરેખર જે વિચાર થાય પછી બીજી ગોતવાની જરૂર ના રહે, ખરેખર વિચાર તો બીજી ગોતવાની જરૂર ના રહે.
ભાવ ભાષણના કથનનો અભિપ્રાય પકડે આ અંગે વિશેષ સ્પષ્ટતા અપેક્ષિત છે. શબ્દાર્થના ભાવ ભાષાના કથનનો અભિપ્રાય પકડાય નહીં અથવા ઓળખાણ થાય નહીં, એટલે ઓળખાણ થાય નહીં. માત્ર શબ્દાર્થ કે ભાવાર્થથી હું જીવવચન અનુસાર જ માનું છું. શબ્દાર્થ આવડે અને ભાવાર્થ પણ સમજાય માટે હું જીવવચન અનુસાર માનું છું, બીજું માનતો નથી. તેમ સમજી બેસવું જોઈએ નહીં કે મારી માન્યતા જીવવચન અનુસાર છે. શબ્દાર્થ બરાબર મારો છે, ભાવાર્થ પણ કહેવા માંગે છે એનાથી વિરુદ્ધ નથી, અનુકૂળ છે. માટે મારી માન્યતા આ જે શાસ્ત્ર વચન અનુસાર છે કે જીન વચન અનુસાર છે એનું સમજી લેશું નહીં. કેમ કે ભાવ ભાષા વિના જ્ઞાનમાં અન્યથા પણ થઈ જાય, ક્યાં થઈ જાય ખબર ન પડે. આ વિષય મોક્ષ માટે પ્રકાશકમાં ટોલજ બની બહુ સારી રીતે લીધેલો છે. ભાવ ભાષા વિના અન્યથા પણ ક્યાંક તો થઈ જ જશે.
સમજવામાં આવ્યું હોય બરોબર કરે છે, જે વાંચવામાં આવ્યું સાંભળવામાં આવ્યું એને પોતે નક્કી કર્યું વિચાર્યું હોય અને બરોબર મિલાન તો કરતો જાય છે.
પણ કોઈ ભાવ નું બસે ક્યારે ક્યાં ગોઠું ખાશે એને પોતાને ખબર નહીં પડે. જે જગ્યાએ કામ કરવા ગયો ત્યારે શેઠ હાજર નથી, કેમ કે જુદી જગ્યાએ ગયો શેઠ એને ઓફી શકે એવો ઘરે હતા, એને વાત કરી દીધી કે ફલાની જગ્યાએ જાઓ તો ફલાને ગામ તું જા અને આ કામ પતાવતો આવશે. તો ત્યાં પરિસ્થિતિ કઈ ઉત્પટાંગ હોય, જ્યાં જાય ત્યાં એ કામ સરળ રીતે થાય એવી કોઈ પરિસ્થિતિ ન હોય, અને પરિસ્થિતિ કોઈ ઉત્પટાંગ હોય તો એ કામ કરવા જતા ગોથું ખાઈ રહે છે. પણ શેઠે જે કામ બતાવ્યું છે એ સાંગોપાંગનો અભિપ્રાય સમજતો હોય તો એને એ કામ કરી લાવવું, કરાવું કરાવવું અથવા કઈ હદે કરવું, એ બધો જે વિવેક છે એ સાંગોપાંગ જો એ માણસ શેઠનો અભિપ્રાય જાણતો હોય તો ક્યાંય ભૂલ કર્યા વગર કરે કે ન કરે તો ક્યાંય ભૂલ ન થાય, કરે તો ભૂલ ન થાય ને ન કરે તો ભૂલ ન થાય, એ આની અંદર પણ એવું છે કે જ્યાં સુધી શબ્દોનું ભાવભાષણ ન થાય, વાચ્ય ન ભાવભાષણ ન થાય એટલે વાચ્ય ગ્રહણ ન થાય ત્યાં સુધી શબ્દાર્થ અને ભાવાર્થ ભલે બરાબર દેખાતા હોય તો પણ એ બરાબર અર્થ કરવા વાળા ક્યાં ગોથો ખાય છે એને પોતાને ખબર નથી. સમજવા જેવું વિશે છે. અને જયારે શબ્દાર્થ અને ભાવાર્થ બરાબર સમજાય ત્યારે એને સમજ્યાનો સંતોષ એના વગર. ભાવભાષણની અંદર એક બીજો પ્રકાર હોય છે, ભાવભાષણની અંદર એવું ભાષે છે કે આ વાત સમજાય છે એટલું જ નહીં પણ આ વાત કેવી રીતે સિદ્ધ થાય છે એમાં મારે આ રીતે આગળ વધવાનું છે અથવા આગળ વધવાનો મારો પ્રયત્ન બાકી છે, એ બધું એની અંદર સરળ સમજાય છે. એટલે એને જે પેલા પણ શબ્દાર્થ અને ભાવાર્થ સમજાવવાનો જે સંતોષ આવવાનો જે અટકવાનો પ્રકાર થાય એ પ્રકાર ભાવમાં સંભાળવાના નથી થતો, કેમ કે એને સાંગોપાંગ ખ્યાલ આવે છે આ રીતે આ વાત સમજાવી તે આ રીતે કાર્યાન્વિત થવી જોઈએ અને એના માટે આ પ્રકારે પ્રયત્ન હોવો જોઈએ.
જેમ જીવ ચેતન છે અચેતન નથી આ વાત શાસ્ત્રમાં છે, પોતે એનો અવાજ સમજી ગયો એમાં કોઈ ફરક નથી, પોતે જે કંઈ વિચારે છે એમાં કંઈ ફરક નથી, એનો ભાવ ભાષણ નથી, આ વાત હકીકત છે. જીવનું ભાવાસન છે, અજીવ કેવી રીતે અચેતન મને અનુભવ આસન છે, તો જ્યાં સુધીની વાત ભાવ ભાષણમાં દેવી છે
ના આવે તો અચેતન અચેતન ને ભૂલ થવાની ક્યાંક ને ક્યાંક, અચેતન માં ચેતન ની ભૂલ થાય કે છે, સમજણ ચોખ્ખી છે કે જે ચેતન છે તે અચેતન નથી, અચેતન છે તે ચેતન નથી, જેમ કે જીવ ચેતન છે ને શરીર અચેતન છે, પણ ભાવ ના ભાષે ભિન્ન ભાવ ના ભાષે ચેતન અચેતન થી તો વેદના ની ફરી એમાં ચેતનતા જ ભાષવાની છે, મને જ વેદના થાય છે એમ ભાષ ભાષે માને છે, શું ભાષે જુદો નહીં પડી શકે. અથવા કથન ની અંદર ભાવ ભાસો શબ્દ નો આયા તો પ્રશ્ન છે કે શબ્દ નો ભાવ ભાસો નહીં, જીન વચન છે એનો ભાવ ભાસો નહીં, જો ભાવ ન ભાષે તો ક્યાંક ક્યાંક ભૂલ કરશે. તો આ જે વચન છે આપણે ચેતન ચેતન ભાવ નો ભાષે તો શું થાય, એકમાં બીજાનો ભાવ ભાસી જશે, જુદો ભાવ ન ભાષે ચેતન અને અચેતન નો ભિન્ન ભિન્ન ભાવ ન ભાષે તો એકમાં બીજાનો ભાવ ભાષે તો થઈ ગયું છે એ પરિસ્થિતિ
પોતાની માન્યતા
જિંદગી એ સંબંધમાં ક્યાંય વાત આવશે તો પણ પોતે ક્યાંક ભૂલ કરશે સંબંધમાં. આમ તો એમ કહે છે કે જે ચેતન છે તે અચેતન નથી, અચેતન છે તે ચેતન નથી, પણ ક્યાંક બીજી આટી ઘૂંટી વાળી વાત આવશે ત્યાં ભૂલ ખાશે પણ કેમ કે ભાવ નથી પૈસા
માન્યતા બરાબર હોવા છતાં ભાવ વાસન વિના માન્યતા બરાબર નથી.
સત્પુરુષ ગેરહાજર હોય ત્યારની વાત તો જુદી છે, પણ જયારે સત્પુરુષ પ્રત્યક્ષ હાજર હોય ત્યારે શાસ્ત્ર વ્યાસ માણસ નું લક્ષણ કોઈ વાર કેટલા એમ થઈ ગયું છે?
અધિકાર કોનો છે એ લેજી પોતાને ખબર નથી. કયું શાસ્ત્ર વાંચવાનો મારો અધિકાર છે અને કયું શાસ્ત્ર વાંચવા માટે હું અધિકારી નથી એને પોતાને ખબર નથી હોતી. બીજા તો પોતપોતાના દેશમાં જતા જે શાસ્ત્ર વાંચવું હોય એ આજ્ઞાથી કૃપાળુબેન ને એટલી ક્લિયર વિઝન હતી કે આ જીવને આ શાસ્ત્ર વાંચવા માટે પરમિશન અપાય કે ન અપાય એટલે એમનું ક્લિયર વિઝન હતું. તમે આ યુગ વાસિષ્ઠ વાંચો કે ઉત્તરાધન વાંચો વાંચો એમ કેમ કે તમે એને યોગ્ય વાંચવા માટે
તેવી વિઝન હતી નથી હતી એવી વિઝન હતી કૃપા દેવાની મતલબ
ક્લિયર વિઝન હતી એટલે સ્પષ્ટ તમને દ્રષ્ટિ દ્રષ્ટિગોચર થતો હતો કે આજે આને વાંચવું જોઈએ આ વાંચવું જોઈએ.
તો એનું કારણ મોક્ષ પોતાના દોષ નિવેદન કરતા હશે
એમ પણ હોય શકે. ન કરતા હોય તો એમ દ્રષ્ટિમાં એટલી વિશિષ્ટતા હતી કે થોડું બોલે ને જાદુ સમજી જાય.
આ એક પ્રકાર બીજો રેટ બોલે તો છે મોક્ષ
એવા પણ સરળ પરિણામ જે બોલતા જે પોતાને દશાનું નિવેદન પણ કરતા. જ્ઞાની પુરુષ તો અને એમાં કૃપાળુ દેવ જેવાના જ્ઞાની પુરુષ તો એક વિશેષ પ્રજ્ઞાવંત પુરુષો હતા. પુરુષ એટલે સામાજિકની દશા ઓછો બોલે તો પકડી ગયા એટલી પણ વિશેષતા
નહીં બોલે નહીં બોલે તો પકડી
ગયા. હા તો ન પકડે તો પકડી ગયા ખરી વાત છે. ન બોલે તો પકડી ગયા વાત જ કઈ જુદી હતી. હું જીવ વચન અનુસાર માગું છું ને તેમ સમજી બેસવું ના મળીએ કેમ કે ભાવ ભાષા વિના જ્ઞાનમાં ક્યાંક ઉપાધિ તત્વોને ચાલતા પરિણામમાં પ્રયોગ કરીને પરીક્ષા અથવા ચકાસણી કરવી જોઈએ. આ પદ્ધતિને પ્રયોગ પદ્ધતિ અથવા અનુભવ પદ્ધતિ કહેવામાં આવે છે. અવલોકનનો વિષય છે ચાલતા પરિણામમાં, ચાલી ગયેલા પરિણામમાં નહીં, થઈ ગયેલા પરિણામમાં નહીં, ચાલતા પરિણામની અંદર હે ઉપાધિ તત્વોની પરીક્ષા અથવા ચકાસણી કરવી જોઈએ. આ મને હે છે આ મને ઉપાધિ છે નિજ હિતના લક્ષ્ય અને એ ઉપાધિની તપાસણી ચકાસણી ઝીણવટથી થવી જોઈએ તો ભાવ ભાષે સમજો. મિત્ર આ એક પ્રશ્ન સમસ્યા મારો છે કે અમને શબ્દાર્થ તો આવડે છે શાસ્ત્ર વાંચીએ ત્યારે ભાવાર્થ પણ સમજાય છે, પણ એ આ ભાવ ભાષાનું નવું ભૂત શું છે? જ્યારે અમારો સંરક્ષણ એટલો કામ કરે છે કે અગિયારમી ગાથા આવે કે ભયોત્તમ મસી દો ખરો સમય એકઠી મળી ગયો ગરવારો ભજથો યથો દેશો સુધાર્યો અને આ સમસ્ત અવતાર છે એ પોતા તત્વ ઉપાદે છે અને એને આશ્રિત છે શુભની દ્રષ્ટિ થાય છે. કરવામાં શું બીજી તકલીફ આપત્તિ છે બીજી ભાષા ભણ્યા છે એને તો શબ્દાર્થ સમજે છે એનો ભાવાર્થ પણ સમજે છે પોતાના ક્રિયા ભાવ વસન નવી શું પદ્ધતિ છે એક સમસ્યા થઈ પડે છે એનું અહીંયા એક સમાધાન છે બહુ સારું સમાધાન આવ્યું છે કે તું તારા ચાલતા પરિણામમાં હિત અહિતના લક્ષ્ય હે શું છે ઉપાધિ શું છે તારા ભાવની અંદર તપાસવાની મહેનત તપાસતા તને ભાવ ભાષણ આપશે પણ એ શબ્દાર્થ ને ભાવાર્થની કોઈ ઉપરની ભૂમિકા છે શબ્દાર્થ ને ભાવાર્થનું જ્ઞાન એ પણ જ્ઞાનની જ પર્યાય છે અને ભાવ ભાષણ પણ જ્ઞાનની જ પર્યાય છે છતાં એ રીતેથી ઉપરની કોટી પર્યાય છે. પેલે જ્ઞાનની પર્યાયમાં ક્યાંક ગોથું ખવાય છે ભાવ ભાષણમાં ક્યાંક ગોથું ખાતું આ પ્રયોગ ચાલુ છે ચાલતા પરિણામની અંદર આ પ્રયોગ ચાલે તો ભાવ ભાષણ પૂર્વક કામ ચાલે તમે તો ભૂલ થવાની સંભાવના નથી.
રાગ એ છે એનું ભાવ વાસ્તવની ત્યાં સુધીને પ્રયોગ કરવો જોઈએ તપાસવું જોઈએ
તપાસવું જોઈએ અથવા જે રાગ થાય છે એ રાગમાં જે રસ છે એ ઉપાદેયતાને લીધે ઉત્પન્ન થયેલી ચીજ છે. મેં તો એમ નક્કી કર્યું છે શબ્દાર્થી ને ભાવાર્થી કે રાગ તો એ છે અને વર્તે છે ઉપાદેયતામાં ગોતું ખાય છે કે ચાલતા પરિણામની અંદર એની તપાસણી ન થાય અને એ ઉપાધિનો દ્રષ્ટિકોણ સાધીને રાખીને તપાસણી ન થાય તો રાગનું જે પણ ભાષે નહીં સમજાય ખરું પણ ભાષે નહીં. બેમાં શું ફરક છે કે ભાષે છે એમાં લાગે છે ને સમજાય છે એમાં માત્ર થર્ડ પર્સન આવે છે એનું પોતાને લાગે છે એમ ઠંડી લાગે છે સમજાતી નથી વિચારના કાળમાં ચાલતી પ્રયોગ પદ્ધતિ છે. પ્રયોગ પદ્ધતિ કયો અનુભવ પદ્ધતિ કયો માત્ર શબ્દ ભાવાત્મક આવે આ પ્રકારના જ્ઞાન કરવાની જે જ્ઞાનની શ્રેણી છે જ્ઞાન શ્રેણી જ એને આગળ વધવું છે માત્ર શબ્દાર્થ ભાવાર્થી ને ભાવભાષણમાં આવવું વિશે બહુ સારું
વારંવાર વાત નહીં દીધી રામની અને જાતિ ના પહેચાણીએ તો મગો તો ખાઈ જાય ભેંસ બદલે આવે તો ખાઈ જાય
પણ અવલોકન નથી થયું અવલોકન થી જાતિ પહેચાણી નથી પ્રયોગ વગેરે માન્યો છે કે રાગ એ છે રાગરૂપ બદલીને આવે છે મનને શાંતિ એ પ્રકારનો રાગ છે મન કે છતાં પરલક્ષી જ્ઞાન ગુણ સાધક નથી. પેલું દુષ્ટ જ્ઞાન આધ્યાત્મક ના પ્રકરણમાં પરલક્ષી જ્ઞાન ને જ્ઞાન જ નથી. જ્ઞાન નો પર્યાય હોવા છતાં એને જળ કરી છે.
જળ ને લક્ષ્ય પણ થાય છે,
જળ વાસ નીકળે છે ને, અને એમાં આત્મગુણ નું સાધન નથી, આત્મગુણ ને સાધતું નથી. ચૈતન્ય હોય તો પોતાના ગુણ ને સાધે, ખરેખર જ્ઞાન ને એ ગાળ આપે છે. અધ્યાત્મ વેતા હોય પ્રત્યક્ષ જ્ઞાન ના પર્યાય ને ગાળ આપે છે. પરલક્ષી જ્ઞાન ગુણ સાધક નથી, જળ છે, અવગુણ નું કારણ છે એમ જાણી બહિર્મુખ વલણ છોડી અથવા બાહ્ય દ્રષ્ટિ છોડી અથવા એવા બહિર્મુખ જ્ઞાન નો મહિમા છોડી પછી ગમે તે આગળ વળ હોય, વિદ્વાન હોય, પંડિત હોય, આચાર્ય હોય, ગમે તે કરાય, એમાં સાધનની અપેક્ષાનો ત્યાગ કરી એવા જ્ઞાનમાં સાધનની અપેક્ષાનો ત્યાગ કરી અંતર્મુખ વલણ પલટાવવાની પ્રેરણા ગ્રહણ જે પરલક્ષી જ્ઞાન ગુણ સાધતું નથી એમાંથી શું તારવું છે, પલટો મારે સ્વલક્ષી જ્ઞાન કરવા યોગ્ય છે. જ્યાં તો જ્ઞાન નો પર્યાય એ સ્વલક્ષી કરવા યોગ્ય છે. અંતરનું વલણ પલટાવવાની પ્રેરણા ગ્રહણ કરવા યોગ્ય છે કે જે માત્ર અંતર અવલોકન દ્વારા, અંતર શોધ દ્વારા જ પલટાય છે. બીજી કોઈ રીતે પરલક્ષી જ્ઞાન નો પર્યાય પલટાય ને અંત સ્વલક્ષી જ્ઞાન નો પર્યાય થતો નથી. સ્વપર પદાર્થની ભિન્નતા અને સ્વભાવ વિભાવની ભિન્નતા પણ બહિર્મુખ વલણને છોડાવે છે. જે બે જ્ઞાનનો પ્રયોગ છે એ પણ બહિર્મુખતાને છોડાવવાનો પ્રયોગ વિચારને પ્રયોગ છે એ બહિર્મુખ જ્ઞાનના પ્રયોગ અપૂર્વ સિદ્ધિ છે અથવા અસાધારણ સિદ્ધિ છે. એ સમસ્યાનું સમાધાન એમાં પરલક્ષ જ્ઞાન તો છે અમારે, આ એક અમારી સમસ્યા પણ છે, હું કરું છું એ સમસ્યાનો પ્રયોગ કરવો.
એની પ્રાયર સ્ટેજ અવલોકન, સ્ટેજ અવલોકન, એની પ્રાયર સ્ટેજ અવલોકન,
એ પેલા તો વિજ્ઞાન આવે સ્વભાવ વિભાવ ને એની જાતિ જાણે તો ભેદ ના જ કરે. સંપર્ક પદાર્થની ભિન્નતા, સ્વભાવ ભાવની વિભાવની ભિન્નતા પણ ભયની પ્રણાલી છોડાવે છે. તેમજ મહા આશ્ચર્યકારી જે સ્વસામર્થ્યરૂપ અંતરતત્વ સ્વરૂપ પોતાનો આત્મા પરમાત્મા પોતે અંતર્મુખ થવામાં પરિણામને સર્વોત્કૃષ્ટ આકર્ષણરૂપ છે. એમ જગતનું આકર્ષણ છે ઉપયોગને, એમ અંતર્મુખ વધારને સર્વોત્કૃષ્ટ આકર્ષણરૂપ હોય તો અચિંત સામર્થ્ય ધારી પોતાનું પરમાત્મા તત્વ છે. અંતર્મુખ આકર્ષણનો વિષય હોવાથી પરિણામને અંતર્મુખ ખેંચે છે, અંતર્મુખ કરે છે. હું તો શાસ્ત્ર વાંચું છું, કઈક સાધન થાય છે. આ અપેક્ષાનો ત્યાગ કરો. ભણવાનું સ્થળ છે આ જગ્યાએ. એ પહેલી વાત ઉપર ધ્યાન દેવાનું, ગુણ સાધન નથી, અવગુણનું કારણ છે, એટલે પણ સાવધાન થવાની છે. અને એમાં સાધન નથી, સાધનની અપેક્ષા રાખવાની. પોતાનો અનંત મહિમાનંત પદાર્થ એ પોતાના પરિણામને બહુ મોટા આકર્ષણ સ્થાન છે. સૌથી મોટી વાત તો આનંદની છે, જે આનંદની પ્રોપર્ટી છે એ પરિણામને પૂરેપૂરો રીતે અંદર ખેંચે છે, અથવા પરિણામને બહાર લેવા દે. કેમ કે જીવને આનંદથી વિશેષ શું જોઈએ? પછી કઈ જોયું જો એને આત્માનંદ મળતો હોય, અને જે પદાર્થ સ્વયં અનંત આનંદના કંદ રૂપે હોય, કંદ એટલા માટે કહેવાય છે કે એ માટે નિકાલ કરે છતાં એ કાલુંદ્રિયાનું સામર્થ્ય નથી. પછી બીજું મોટું શું વધારે જોઈએ પણ શું? ભાવમાં આકર્ષણ તો સુખને લીધે જ હતું, જગતના પદાર્થમાં સુખને લીધે જ શાંતિને આકર્ષણ હતું.